એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે જરા ભૂતકાળમાં જઈ રહ્યા છીએ, સાહિત્યના ઇતિહાસમાં, છેક 1887ના વર્ષમાં,
દોઢ સદી પહેલા લગભગ.
હા, આપણી પાસે છે ને તે સમયનો એક લેખ છે, અનામી છે, આમ તો કોણે લખ્યો એ પાક્કું નથી,
પણ અમુક લોકો માને છે કે કદાચ નવલરામ પંડ્યાનો હોઈ શકે.
શક્યતા છે,
શક્યતા છે, બરાબર.
પણ એ લેખ છે એક ગુજરાતી સાહિત્યિક માસિક વિશે, એ સમયનું, કદાચ બહુ જાણીતું નહીં રહ્યું હોય. પછી
કયા માસિકની વાત છે?
એનું નામ હતું સાહિત્યિક માસિક સમીક્ષા અને સંશોધન.
ઓ, નામ પરથી જ લાગે છે કે ગંભીર વિષય હશે, કોઈ હળવું મેગેઝિન નહીં.
બિલકુલ, સમીક્ષા અને સંશોધન એટલે આ લેખ આપણને એ જમાનામાં શું ચાલતું હતું સાહિત્યમાં, કેવી રીતે પ્રકાશન થતું, સંશોધનની રીતો કેવી હતી, એ બધું સમજવામાં મદદ કરે છે.
રસપ્રદ છે. એટલે 19મી સદીના અંત ભાગનું ગુજરાત અને એનું સાહિત્યિક વાતાવરણ.
આ તો આજે આપણે આ જ લેખને આધારે સમજવાની કોશિશ કરીશું કે ભાઈ આ જર્નલ હતું શું, એનું મહત્વ શું, કઈ રીતે કામ કરતું હતું,
અને પેલી સંશોધન પદ્ધતિની વાત, એના પર લેખક શું કહે છે, કોઈ ટીકા, કોઈ સૂચન.
બરાબર, એ બધું જ. ચાલો તો શરૂ કરીએ આ જૂના દસ્તાવેજને ખોલવાનું. તો શરૂઆતમાં લેખક આ જર્નલની ઓળખ આપે છે, કહે છે કે આ નડિયાદથી નીકળતું હતું.
નડિયાદથી? મુંબઈ કે અમદાવાદ નહીં?
ના, નડિયાદ. અને ચલાવનાર હતા ભાઈ ચતુરભાઈ શંકરભાઈ. લેખક એવું પણ લખે છે કે આ 3 ફોર્મનું માસિક હતું.
3 ફોર્મનું? એનો શું મતલબ હશે, પેજ સાઇઝ કે એવું કંઈ?
ખબર નહીં, લેખમાં સ્પષ્ટ નથી કર્યું. કદાચ એ સમયની પ્રિન્ટિંગની કોઈ ટર્મ હશે, એના કદ કે પાના સંખ્યા વિશે હશે.
બની શકે. પણ એ જમાનામાં નડિયાદ જેવા સ્થળેથી આવું નિયમિત માસિક અને એ પણ સંશોધન પર ફોકસ કરતું, એ જ મોટી વાત કહેવાય.
સાચી વાત. અને લેખક એના દેખાવની એટલે કે કાગળ અને છાપકામની બહુ તારીફ કરે છે. કહે છે કે નડિયાદનું ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ માટે ગૌરવ લેવા જેવી વાત છે.
એટલે ક્વોલિટી પર ધ્યાન હતું, માત્ર કન્ટેન્ટ નહીં, પ્રેઝન્ટેશન પણ મહત્વનું ગણતા હતા. એ સમયના હિસાબે આ નોંધપાત્ર કહેવાય.
બિલકુલ. અને પ્રેઝન્ટેશનની વાત આવી તો કવિતા છાપવાની એમની રીત પણ જરા જુદી હતી. મને તો એ વાંચીને નવાઈ લાગી.
શું હતું એમાં?
લેખક કહે છે કે એ લોકો કોઈ એક લાંબી કવિતા એક સાથે આખી ન છાપે, એને બદલે શું કરે, 5-7 જુદા જુદા કવિઓની રચનાઓ લે અને થોડા થોડા પાનામાં વહેંચીને છાપે.
ઓ, એટલે એક જ અંકમાં અનેક કવિઓ વાંચવા મળે, વેરાયટી જેવું.
હા, જાણે થાળીમાં અલગ અલગ વાનગીઓ હોય એમ. પણ એમાં એક બીજો વિચાર પણ હતો.
શું?
એ પાના એવી રીતે ગોઠવેલા હોય કે ભવિષ્યમાં કોઈને ઈચ્છા થાય તો કોઈ એક કવિની બધી રચનાઓ ભેગી કરીને અલગ પુસ્તક બનાવી શકે.
અરે વાહ, આ તો બહુ આગળનો વિચાર કહેવાય, લોંગ ટર્મ પ્લાનિંગ જેવું
છે ને. એટલે ખાલી માસિક ચલાવી નથી રહ્યા, પણ ભવિષ્યના અભ્યાસ માટે પણ જાણે તૈયારી કરી રહ્યા છે.
આ પદ્ધતિ ખરેખર અનોખી છે, આર્કાઇવલ વેલ્યુ પણ વિચારી હતી એમણે.
અને આનો એક મોટો ફાયદો લેખક ગણાવે છે. એ કહે છે કે આના લીધે છે ને કેટલાક નહીં જણાયેલા કવિના નામ બહાર આણ્યા છે.
આ બહુ મહત્વની વાત છે. એટલે કે નવા ઓછા જાણીતા કવિઓને પણ પ્લેટફોર્મ મળતો હતો.
બરાબર, ખાલી મોટા નામ છાપવા એવું નહીં, નવી ટેલેન્ટને પણ તક આપતા હતા. 19મી સદીમાં જ્યારે છાપવાની તકો ઓછી હોય ત્યારે આ કેટલું મોટું કામ કહેવાય.
ચોક્કસ. આ જર્નલ ખાલી રિપોર્ટિંગ નહોતું કરતું, પણ સાહિત્યને ઘડવામાં, નવા અવાજોને સામે લાવવામાં પણ મદદ કરતું હતું. એક સક્રિય ભૂમિકા હતી એમ કહી શકાય.
કવિતાની તો આ વાત થઈ, પણ એમનું ધ્યાન ખાલી પદ્ય પર નહોતું. લેખક લખે છે કે એ લોકો જૂના ગદ્યની પણ શોધમાં હતા.
હા, આ પણ એ સમયનો એક ટ્રેન્ડ હતો. આપણો ઇતિહાસ, આપણી ભાષા, આપણું જૂનું સાહિત્ય, એના વિશે જાણવાની એક જિજ્ઞાસા વધી રહી હતી.
એટલે જૂની હસ્તપ્રતો, જૂના પુસ્તકો, ખાસ કરીને ગદ્યમાં લખાયેલા હોય એવા, એનું મહત્વ સમજાઈ રહ્યું હતું.
બરાબર. અને ગદ્યની જૂની સામગ્રી કવિતા કરતા ઓછી મળતી હોય એટલે એની શોધ વધુ મહત્વની બની જાય.
અને આ જર્નલવાળાને કંઈક મળ્યું પણ ખરું. લેખમાં લખ્યું છે કે નવેમ્બર 1887ના અંકથી એમણે વાલ્મીકી રામાયણનો કોઈ જૂનો ગુજરાતી ગદ્ય અનુવાદ છાપવાનું શરૂ કર્યું, હપ્તાવાર.
ઓહો, રામાયણનો જૂનો ગદ્ય અનુવાદ આ તો મોટી શોધ કહેવાય.
હા, ખજાનો જ હાથ લાગ્યો કહેવાય. પણ અહીંયા એક પેચ ફસાયો, જેના માટે લેખક થોડો અફસોસ પણ વ્યક્ત કરે છે.
શું હતું એ?
લેખક કહે છે કે જર્નલે એ તો જણાવ્યું જ નહીં કે અનુવાદ ક્યારે લખાયો હતો, એનો સમયગાળો કયો.
ઓહ, આ તો મોટી ખામી કહેવાય સંશોધનની દ્રષ્ટિએ. અનુવાદ મળ્યો એ સારી વાત, પણ એ કેટલો જૂનો છે, કઈ સદીનો છે, એ માહિતી વગર એનું ઐતિહાસિક મહત્વ કેવી રીતે નક્કી થાય?
એ જ તો. 300 વર્ષ જૂનો, 500 વર્ષ, એના ખબર હોય તો એની ભાષા, શૈલી, એ સમયનો સમાજ કશાનું બરાબર મૂલ્યાંકન ન થઈ શકે. લેખકનો અફસોસ સમજાય એવો છે.
લેખક બીજું કંઈ કહે છે આ વિશે?
હા, એ ઉમેરે છે કે એ અંકમાં જે ભાષાનો નમૂનો છપાયો હતો ને, એના પરથી સમય નક્કી કરવો બહુ મુશ્કેલ હતો.
આના બે મતલબ હોઈ શકે. એક તો એ કે 1887માં જૂની ગુજરાતીના તબક્કાઓનું જ્ઞાન કદાચ ઓછું હશે, અથવા કાળ નિર્ણયની પદ્ધતિઓ વિકસી નહીં હોય,
અથવા
એવું પણ બને કે છપાયેલો ટુકડો એટલો નાનો હોય કે એના આધારે કોઈ પાકો નિર્ણય ન લઈ શકાય. ગમે તે હોય, પણ આ બતાવે છે કે એ સમયના સંશોધકો માટે કેવા પડકારો હતા.
સામગ્રી મળે પણ એને બરાબર સમજીને મૂકી ન શકાય, મુશ્કેલ કામ હતું. ચાલો હવે આવીએ આ લેખના સૌથી મુખ્ય મુદ્દા પર, જર્નલની સંશોધન પદ્ધતિ, ખાસ કરીને જૂના કાવ્યો છાપવા બાબતે.
હા, લેખક એને શાસ્ત્રીય અને ધૃદ્ધ કહે છે. આ શબ્દો જ સૂચવે છે કે કંઈક ખાસ હશે.
બરાબર, શાસ્ત્રીય અને દૃઢ એટલે કે ચોક્કસ નિયમોવાળી અને કદાચ થોડી કડક પણ. લેખકાનું એક ઉદાહરણ પણ આપે છે જે આખી વાત સ્પષ્ટ કરી દે છે.
શું ઉદાહરણ છે?
લેખક કહે છે કે જો મૂળ હસ્તપ્રત એટલે કે પ્રતમાં કાનો માત્રાની કે એવી કોઈ ભૂલ દેખાય, ભલેને એ સ્પષ્ટપણે લખનારની ભૂલ, હસ્તદોષ હોય, તો પણ આ જર્નલવાળા એને સુધારે નહીં.
શું વાત કરો છો? ભૂલ હોય તો પણ એમને એમ છાપી દે?
હા, જેવું પ્રતમાં લખ્યું હોય એવું જ બેઠું છાપવાનું. પ્રતની વિરુદ્ધ જઈને કશું સુધારવાની સખ્ત મનાઈ.
આ તો આજના જમાનામાં તો આવું ન ચાલે, પણ એ સમયના સંદર્ભમાં વિચારવું પડે. આને કદાચ આપણે ડિપ્લોમેટિક એડિશન જેવું કહી શકીએ.
એટલે?
એટલે કે મૂળ હસ્તપ્રતને બિલકુલ વફાદાર રહેવું, એમાં જે હોય જેવું હોય એ જ રજૂ કરવું, સંપાદકે પોતાની રીતે એમાં ફેરફાર કરવાના નહીં, ભૂલો સુધારવાની પણ નહીં.
પણ આનો ફાયદો શું? વાચકને તો ભૂલવાળો પાઠ મળે ને, અને જે સંશોધક પાસે મૂળ પ્રત નથી એને પણ ખોટી માહિતી મળે.
એ વાત સાચી. આ એક મોટો પ્રશ્ન છે પાઠ સંપાદનમાં. એક બાજુ છે મૂળ સ્રોત પ્રત્યેની વફાદારી, અને બીજી બાજુ છે વાચક માટે સ્પષ્ટતા અને સગવડ.
તો આ જર્નલે કયો રસ્તો પકડ્યો હતો?
એમણે દેખીતી રીતે પહેલો રસ્તો, વફાદારીનો રસ્તો, બહુ જ સખ્તાઈથી પકડ્યો હતો. એમનું માનવું હશે કે અમારું કામ તો મૂળ પ્રતને જેમ છે તેમ રજૂ કરવાનું છે, એનું અર્થઘટન કે સુધારા વધારા ભવિષ્યના વિદ્વાનો કરે.
લેખક પોતે આ પદ્ધતિને સાવ નકામી નથી ગણતા, એ પણ કહે છે. એ કહે છે કે બીજા પ્રકાશનો છે જે સુધારેલા પાઠ આપે છે, તો આ જર્નલ જો ખાલી જૂની પ્રતોની ખરી નકલ માત્ર જ આપે તો કાંઈ ખોટું નથી.
એટલે કે એક આધારભૂત મૂળ જેવી નકલ પૂરી પાડવાનું કામ પણ ઉપયોગી છે ભાવિ સંશોધન માટે.
હા, એ કહે છે કે આનાથી હવે પછીના ભાષા શોધકોને બહુ જ લાભ થશે, કારણ કે એમને મૂળ સામગ્રી, રો મટીરિયલ મળશે.
બરાબર. લેખક આ ડિપ્લોમેટિક પદ્ધતિની મર્યાદિત ઉપયોગીતા સ્વીકારે છે, પણ એ ત્યાં અટકતા નથી. એક બહુ જ મહત્વની ભલામણ કરે છે જે ખરેખર વિચારવા જેવી છે.
કઈ ભલામણ?
પાઠાંતર આપવાની. લેખક એકદમ ભાર દઈને કહે છે, પણ પાઠાંતર આપવાનો રિવાજ આ પુસ્તકે તો ખસૂસ પાડવો જોઈએ.
પાઠાંતર એ શું છે?
પાઠાંતર એટલે ટેક્સ્ચ્યુઅલ વેરિયન્સ. જુઓ, કોઈ જૂની કૃતિની એક કરતાં વધુ હાથપત્રો મળે ને, તો લગભગ હંમેશા એવું બને કે એ બધી પ્રતોમાં થોડો થોડો ફરક હોય.
જેમ કે?
કોઈ શબ્દ જુદો હોય, કોઈ લીટી જુદી રીતે લખી હોય, જોડણી અલગ હોય, ક્રમમાં ફેરફાર હોય. આ જે જુદા જુદા પાઠ મળે ને, એને પાઠાંતર કહેવાય.
ઓ, સમજાયું. એટલે લેખક એમ કહે છે કે ભલે તમે મુખ્ય પાઠ તરીકે કોઈ એક પ્રતને વફાદાર રહો, પણ જો એ જ કૃતિની બીજી પ્રતો તમારી પાસે હોય તો એમાં જે જુદા પાઠ મળતા હોય એ પણ નીચે નોંધ તરીકે આપો.
બિલકુલ, આ જ એમનું સૂચન છે અને એનું કારણ પણ આપે છે. એથી એક નહીં પણ તેમના હાથમાં આવેલી તમામ પ્રતોનો લાભ બધાને મળશે.
વાહ, એટલે ખાલી એક પ્રત નહીં પણ બધી ઉપલબ્ધ પ્રતોની માહિતી સંશોધકને મળે.
હા, આનાથી ખબર પડે કે મૂળ કૃતિની પરંપરા કેવી રહી છે, ક્યાં ક્યાં ફેરફાર થયા છે, કયો પાઠ વધુ સારો લાગે છે, અભ્યાસ વધુ ઊંડો બને.
1887માં આટલી સ્પષ્ટતાથી પાઠાંતરનું મહત્વ સમજવું અને એની ભલામણ કરવી એ લેખકની દૃષ્ટિ બતાવે છે. ખરેખર પ્રભાવશાળી કહેવાય.
ચોક્કસ, આ સૂચન પેલી કડક પદ્ધતિ અને વાચકની જરૂરિયાત વચ્ચે એક પુલ બનાવવાનો પ્રયાસ છે. વફાદારી પણ જળવાય અને ઉપયોગિતા પણ વધે.
તો આ આખા લેખનું વિશ્લેષણ કર્યું આપણે, એના પરથી સાહિત્યક માસિક સમીક્ષા અને સંશોધન વિશે શું શું જાણવા મળ્યું એ જરા ટૂંકમાં કહી દઈએ.
હા, પહેલું તો એ કે આ નડિયાદથી નીકળતું એક ગંભીર સંશોધનલક્ષી માસિક હતું અને એની પ્રિન્ટિંગ ક્વોલિટી પણ સારી હતી.
બીજું, કવિતા છાપવાની એમની રીત અનોખી હતી. ઘણા કવિઓને એકસાથે સ્થાન આપતા, નવા કવિઓને તક આપતા અને ભવિષ્ય માટે પણ વિચારતા.
ત્રીજું, એ લોકો જૂના ગદ્યની શોધમાં હતા અને રામાયણનો અનુવાદ પણ છાપ્યો, પણ એના સમય વિશે માહિતી ન આપી શક્યા જે એ સમયના સંશોધનના પડકાર બતાવે છે.
ચોથું, એમની સંશોધન પદ્ધતિ બહુ કડક હતી. મૂળ પ્રતને ભૂલો સાથે પણ વફાદાર રહેવાની, જેને આપણે ડિપ્લોમેટિક અભિગમ કહી શકીએ.
અને પાંચમું, લેખકે બહુ મહત્વનું સૂચન કર્યું કે ફક્ત મૂળ પ્રત નહીં પણ પાઠાંતરો પણ આપવા જોઈએ જેથી સંશોધન વધુ સમૃદ્ધ બને.
આ બધું મળીને આપણને એ સમયના સાહિત્ય જગત, પ્રકાશનની સ્થિતિ, સંશોધનની રીતો એ બધાની એક ઝલક આપણે છે.
અને મને લાગે છે કે આખી ચર્ચા એક બહુ મૂળભૂત મુદ્દા પર આપણું ધ્યાન દોરે છે, જે એ 1887ના લેખમાં પણ હતો અને આજે પણ છે.
કયો મુદ્દો?
એ જ કે જાણે આપણે ઇતિહાસ સાથે, જૂના લખાણો સાથે કામ કરીએ ત્યારે હંમેશા આ સવાલ ઊભો રહે છે, મૂળ સ્ત્રોતને કેટલા વફાદાર રહેવું અને એને આજના વાચક કે સંશોધક માટે કેટલું ઉપયોગી, કેટલો સ્પષ્ટ બનાવવું.
હા હા, પેલી વફાદારી અને સુલભતા, એક્સેસિબિલિટી વચ્ચેની ખેંચતાણ.
બરાબર. આ જર્નલે વફાદારી પર વધુ ભાર મૂક્યો. લેખકે પાઠાંતર દ્વારા સુલભતા વધારવાનું સૂચન કર્યું. આ બે વચ્ચે યોગ્ય બેલેન્સ કેવી રીતે શોધવું એ સવાલ આજે પણ એટલો જ મહત્વનો છે, સંપાદકો માટે, ઇતિહાસકારો માટે, બધા માટે.
સાચી વાત. આ જૂના લેખમાંથી નીકળતું આ ચિંતન આજે પણ વિચારવા જેવું છે. અપ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.